પ્રકરણ નંબર 17 સીતાને વનવાસ. એવો રિવાજ હતો કે દરબારના ગુપ્તચરો દેશના ગામડામાં અને નગરોમાં વિચરે અને ગુપ્ત પરિભ્રમણો દરમિયાન તેમને જે કઈ માહિતી પ્રાપ્ત થતી હોય તેને તે અંગત રીતે રાજાને કહી સંભળાવે. પોતાના પૂર્વજોની પેઠે રામ પણ આવી માહિતીઓનું ધ્યાનપૂર્વક સાંભળવાનું કાર્ય કરતા. એક દિવસ તેઓ એક જાસૂસ રામ પાસે આવે છે. પોતાની વાત કહેવામાં તે વિચિત્ર સંકોચ અનુભવતો હતો. તેણે રામને સાષ્ટાંગ પ્રણિપાત કરે અને ધ્રુસ્તો એક બાજુએ મૌન ઉભો રહ્યો. થોડા સમયમાં તેણે આત્મવિશ્વાસ અને હિંમત પ્રાપ્ત કરી લીધા. તે બોલ્યો, મહારાજ, મારા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળજો. હું આવા શબ્દો લઈ આવ્યો છું તે બદલ મને ક્ષમા કરો. એક ધોબીને પોતાની પત્ની સાથે કજિયો થયો હતો. તેને ઠપકો આપતો હતો, તને ધિક્કાર છે, શું તું મને રામ જેવો માને છે? મારા ઘરમાંથી ચાલી જા, હું કેવી રીતે તને સ્વીકારી શકું? તું લાંબા સમય સુધી બીજાના ઘરમાં રહી હતી, અહીંથી ચાલી જા. આ શબ્દો એ રામના હૃદયને બાણની પેઠે વિધી નાખ્યો. તે રાતે તેમને નિદ્રા ન આવી. મધ્યરાત્રિએ તે પથારીમાં બેઠા થયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ દેશ ઉપર મેં રાજ્ય કરવું શરૂ કર્યું તેને એક યુગ વીતી ગયો. મારે હજી થોડા વધારે વર્ષ રાજ્ય કરવાનું બાકી છે. પછી શોકમાં ડૂબી જઈને કરુણાના સાગર રામ વિચારવા લાગ્યા કે અરે રે, મારે સીતાનો ત્યાગ કરવો પડશે. મારે વેદ માર્ગને ટકાવી રાખવાનો છે. તેઓ સીતા પાસે ગયા અને પ્રીતિપૂર્વક વાત કરી અને તે સ્મિતપૂર્વક મધુરવાણીમાં બોલ્યા, જાનકી, અત્યાર સુધી તે મારી પાસે કોઈ વરદાન માંગ્યું નથી, છતાં હું તને એક વરદાન આપીશ. પવિત્ર ધામમાં જા. તે જ ક્ષણે સીતા રામને પગે પડ્યા અને પોતાના સૂક્ષ્મ દેહમાં વૈકુંઠ લોકમાં ગયા. આ હકીકતને કોઈ પણ જગ્યાએ જાણતું ન હતું. સીતા માત્ર પોતાના સ્થૂળ દેહમાં પૃથ્વી ઉપર રામ સમક્ષ ઉભા રહ્યા. રામે તે માયા સીતાને કહ્યું કે વરદાન માગો. સીતાએ જવાબ આપ્યો કે હે સ્વામી, મને મુનિઓના આશ્રમોમાં થોડાક દિવસ ગાળવાની ઈચ્છા છે. રામે જવાબ આપ્યો કે ભલે, આવતીકાલે સવારે જ તે મુસાફરી માટે ઉપર. સીતાએ મુનિઓની પત્નીઓને તથા પુત્રીઓને આપવા માટે ઘણા વસ્ત્રો વાસણો એકત્ર કર્યા. બીજે દિવસે સવારે રામ વહેલા ઉઠ્યા. સેવકો અને તેમનો અનુગ્રહ ઇચ્છતા લોકો રામના સદગુણોની અને ઉત્કૃષ્ટતાની સ્તુતિ ગાઈ રહ્યા હતા. રામનું મુખ કમળ ખીલી ઉઠ્યું. લક્ષ્મણે, ભરતે અને શત્રુઘ્ને રામને પૂજ્યભાવપૂર્વક સાષ્ટાંગ પ્રણિપાત કરે, પણ રામે તેમની સાથે વાતચીત પણ ન કરી. તે મૌન રહ્યા. તેમનું મુખ લાગણી વડે ઉભરાયેલું હતું. તેમના દેહમાં તણાવના ચિહ્નો હતા. પ્રત્યેક અંગ ઉત્તેજનાથી કંપતું હતું. તેમના શોકનું કારણ ન જાણવાથી ત્રણેય ભાઈઓ ભયમાં અને ચિંતામાં ડૂબી ગયા. રામનો શોક જોઈને તેઓ થરથર ધ્રુજવા લાગ્યા. રામને ઉદ્વિગ્ન કરી રહેલી લાગણીઓનો તેઓ તાગ કાઢી શક્યા નહીં. છેવટે પોતાની ઈચ્છા પ્રગટ કરવા રામને શબ્દો જડ્યા. નિશાસા નાખતા તે બોલ્યા કે ભાઈઓ, ના ન પાડશો. સીતાને વનમાં લઈ જાઓ, તેને ત્યાં મૂકીને તમે પાછા આવી જજો. તે સાંભળીને ત્રણેય ભાઈઓને સખત આઘાત લાગ્યો. તેઓ નિરાશાની જ્વાળાઓમાં સપડાઈ ગયા. તેમના હૃદય જલી ગયા. તેમને શંકા થઈ કે રામ ગંભીરતાપૂર્વક બોલી રહ્યા છે કે મજાક કરે છે. શત્રુઘ્ને મોટેથી દુસ્કા ભર્યા. લક્ષ્મણ અને ભરત સ્થિર ઉભા રહ્યા. તેમની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો હતો. તેમની જીભ ઉપર કોઈ શબ્દો આવ્યા જ નહીં. તેમના ઓઠ કંપતા હતા. તેમના હાથ ધ્રુસતા હતા. છેવટે પ્રણમાંજલિ રચીને શત્રુઘ્ન બોલ્યા, તમારા શબ્દોથી અમારા હૃદય ચિરાઈ ગયા છે. જાનકી લોકમાતા છે, બધા પ્રાણીઓની માતા છે. તમે બધા પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરો છો. તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો. શા કારણે તમે સીતાનો ત્યાગ કરો છો? તે હંમેશા મન વચન કર્મથી વિશુદ્ધ છે, નહીં વારું. તે રાક્ષસ જાતિના સંવારક અત્યારે સીતા સગર્ભા છે. તે પરિસ્થિતિમાં તેમને એકલા છોડવા એ શું યોગ્ય છે? શત્રુઘ્ન વધારે બોલી શક્યા નહીં. તેમના હૃદયનો શોક આંસુરૂપે અને વિલાપરૂપે બહાર વહેવા લાગ્યો. રામ બોલ્યા, ભાઈઓ સાંભળો, જો તમે મારા શબ્દોની અવગણના કરશો તો આ શરીરમાં પ્રાણ ટકશે નહીં. ભાઈઓ, તમારું કલ્યાણ થાવ. મારી આજ્ઞા અનુસાર આજે સવારે જાનકીને વનમાં લઈ જાઓ. એમ બોલીને પોતાનું મસ્તક નીચું ઘાલીને રામ મૌન બેઠા. જાણે કે ઘટનાઓના વળાંગથી તે શોકાવિષ્ટ ન બની ગયા હોય. એવા આઘાતજનક શબ્દો સાંભળીને ભરત પોતાની લાગણીઓને દબાવી શક્યા નહીં. તે બોલ્યા, હે સ્વામી, મારી બુદ્ધિ બહુ થોડી છે, છતાં મારી પ્રાર્થનાને ધ્યાનપૂર્વક સાંભળવાની કૃપા કરો. આપણા સૂર્યવંશે જગતમાં કીર્તિ પ્રાપ્ત કરી છે. આપણા પિતા દશરથે, તમારી માતા કૌશલ્યાએ અને ત્રિભુવનના સ્વામી એવા તમે મહાન યશને પ્રાપ્ત કર્યો છે. વેદો અને હજાર જીવોવાળા શેષનાગ તમારો મહિમા ગાય છે. જાનકી બધી કલ્યાણકારી વસ્તુઓના ભંડાર છે. તેમનું નામ બધા અશુભનો સંહાર કરે છે અને શુભ વસ્તુઓ પ્રદાન કરે છે, તે શ્રેષ્ઠ પાવનતા છે। તેમના આશીર્વાદથી સ્ત્રીઓ પરમ લક્ષને પ્રાપ્ત કરી શકે છે। એ જાનકી તમારા વિયોગમાં વનમાં સુખપૂર્વક કેવી રીતે રહી શકશે? શું તમારા વિયોગમાં તે એક ક્ષણ માટે પણ જીવી શકશે ખરી? જળ વગર માછલી કેવી રીતે જીવી શકે? તે બધા સદગુણોની અને જ્ઞાનની મૂર્તિ છે, તે એકાકી જીવન જીવી શકશે નહીં। રામે તેમના શબ્દો શાંતિપૂર્વક સાંભળ્યા, પછી તેમણે જવાબ આપ્યો, ભરત, તે એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે જે નીતિના સામાન્ય વિચારો સાથે સુસંગત છે, પણ રાજાએ નીતિની આજ્ઞાઓ અનુસાર ધર્મનું અને કલ્યાણનું પાલન પોષણ કરવાનું છે। પોતાના લોકોનું રક્ષણ કરવાની અને તેમને માર્ગદર્શન આપવાની ફરજ બજાવતા તેણે કોઈ કટોકટી કે ક્રાંતિ સર્જવી ન જોઈએ। તેણે ખૂબ પ્રેમપૂર્વક તેમની રક્ષા કરવી જોઈએ। પછી તેમણે ગુપ્તચર જે માહિતી લઈ આવ્યો હતો તે ભરતને જણાવી અને તે બોલ્યા, ભાઈઓ, આપણા વંશને મોટું કલંક લાગ્યું છે, તેના નામને બટ્ટો લાગ્યો છે। આ વંશમાં એવા રાજાઓ અને સમ્રાટો થઈ ગયા કે જે એકબીજા કરતા ચડિયાતા હતા। તેમના બળ અને પ્રતાપ સમગ્ર જગતમાં વિખ્યાત છે। તેમના કરતા વધારે કીર્તિ કોઈએ પ્રાપ્ત કરી નથી। તેઓ પોતાનું જીવન ત્યજી દેવા માટે તૈયાર હતા, પણ પોતે આપેલા વચનનો તેઓ કદી ભંગ કરતા નહીં। આપણા વંશને કોઈ કલંક લાગ્યો ન હતો। કલંક લાગવાની શક્યતા ઉભી થાય ત્યારે જે તે પોતાના જીવનનો ત્યાગ કરવામાં આનાકાની કરે તે ચોક્કસ અધમ છે। આ વાતને બરાબર સમજો। તે સાંભળીને ભરત બોલ્યા, હે સ્વામી, જાનકીમાં કલંકનો લેશ પણ નથી। તે અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા છે। દેવો કે સંતો સ્વપ્નમાં પણ તેમનો જરા પણ દોષ કાઢી શકે તેમ નથી। એ હકીકત ન જાણીને જો કોઈ તેમને પાપી કહે તો તે કરોડો વર્ષો સુધી નરક યાતના ભોગવશે। આ શક્યતાના કથન માત્રથી ભરત પોતાના ક્રોધ ઉપર કાબુ રાખી શક્યા નહીં। તે જોઈને રામ દેખી રીતે ગુસ્સે થયા, તેમની આંખો લાલ ચોળ બની ગઈ। લક્ષ્મણે તે જોયું, તે સહન ન કરી શકવાથી તે ભરત પાછળ સંતાઈ ગયા, પણ રામે સીધે સીધું લક્ષ્મણને જ કહ્યું, લક્ષ્મણ, લોકો જે કહી રહ્યા છે તેનો મર્મ સમજ, શોકની મૂર્ખતા ભરી મનોદશાને ત્યજી દે। જો તું મારી આજ્ઞા નહીં માને અને દલીલો કરવાની શરૂઆત કરીશ તો તારે મરતા સુધી પસ્તાવવું પડશે। રથમાં બેસાડીને જાનકીને લઈ જા અને ગંગા તટ ઉપર કોઈ નિર્જન એકાંત સ્થળમાં તેમને મૂકી પાછો આવ। લક્ષ્મણે સ્વામીની આજ્ઞા સાંભળી, તે આજ્ઞા પાળતા મૃત્યુ આવે તો તેને માટે પણ તે તૈયાર થઈ ગયા। તે મુસાફરી માટે તૈયાર થયા। રથમાં ખાદ્ય સામગ્રી અને વસ્ત્રો ખૂબ પ્રમાણમાં રાખીને તેમણે જાનકીને તેમાં બેસાડ્યા અને પછી રથને હાંકી મૂક્યા। આશ્રમોમાં થોડોક સમય ગળાશે એ વિચારથી રામના વફાદાર પત્ની ખૂબ આનંદ પામે। તેમનામાં આનંદ અને કૃતજ્ઞતા વૃત્તિ ઉભરાઈ ગયા, પણ લક્ષ્મણનું વિષાદમય મુખ જોઈને તેમને દુઃખ થયું। તે મૌન અને નિરુત્સાહ બની ગયા। મણિ ગુમાવી દીધેલા નાગની પેઠે હૃદયના ઊંડાણોમાં તે દુઃખી બને। તેઓ ગંગા કિનારે પહોંચ્યા। વન સાચે જ ભયંકર હતું। તેમને હૃદયમાં ભય હતો। લક્ષ્મણને ભયભીત બનેલા જોઈને સીતા વધારે ભયભીત બન્યા। અલબત્ત તે જાણતા હતા કે પોતે તો માત્ર પોતાને ભજવવાનું નાટક ભજવી રહ્યા છે અને સાચા સીતા અહીં છે જ નહીં। છતાં પણ જગત સમક્ષ સફળ થવા માટે તેમણે પોતાને સોંપાયેલો ભાગ બરાબર ભજવ્યો। તે વિલાપ કરવા લાગ્યા, લક્ષ્મણ, તમે મને ક્યાં લઈ જાઓ છો? અહીં કોઈ આશ્રમ દેખાતો નથી। શું આ વનમાં જંગલી પશુઓ અને ઝેરી સર્પો પરિભ્રમણ નથી કરતા? અહીં કોઈ મનુષ્યનો વસવાટ નથી। લક્ષ્મણ, મને ભય લાગે છે। જ્યારે સીતા આમ વિલાપ કરતા હતા ત્યારે લક્ષ્મણમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી। રામને યાદ કરીને તે મનમાં બોલ્યા, રામ, તમે આ શું કર્યું? પછી થોડી હિંમત એકઠી કરીને તેમણે સીતા સામે જોયું, પણ તે વખતે તેમને ખૂબ તરસ લાગી અને તે ખૂબ પીડાવા લાગ્યા। તેમની સ્થિતિ અને સંઘર્ષ જોઈને સીતા ખૂબ ચિંતિત બન્યા। ત્યાં જ સીતાને છોડીને પાછા જવાનો નિર્ણય કરેલા લક્ષ્મણને જોઈને વન દેવતાઓ આકાશમાંથી બોલી ઉઠ્યા, જાનકીને અહીં છોડીને તમે પાછા જાઓ, સદભાગ્યની મૂર્તિરૂપ સીતા જીવશે। તે આકાશવાણી સાંભળીને લક્ષ્મણના હૃદયમાં હિંમત આવી। પ્રણમાંજલિ રચીને તે બોલ્યા, માતાજી, હું શું કરું? મારે તો ભાઈની આજ્ઞા પાળવી જ રહી। તેમની આજ્ઞાનો જરા જેટલો પણ ભંગ કરવાની મારામાં હિંમત નથી। હું સૌથી અધમ બદમાશ છું। ભાઈએ મને આજ્ઞા કરી છે કે મારે તમને ગાઢ જંગલમાં છોડીને પાછા અયોધ્યા જવું। એમ બોલીને તેમણે રથ પાછો ફેર્યો। જે માર્ગને તે છોડી રહ્યા હતા તેના ઉપર તેમની દ્રષ્ટિ ચોંટેલી રહી હતી। દૂરથી પણ તે સીતાના વિલાપને સાંભળી શકતા હતા। સામાન્ય સ્ત્રીની પેઠે તે વિલાપ કરી રહ્યા હતા કે લક્ષ્મણ, તું મને જંગલમાં છોડી જાય છે, અહીં કોણ મારું રક્ષણ કરશે? તેમની ચીસો લક્ષ્મણના કાનને ભેદી નાખતી હતી, પણ રામની આજ્ઞાનું પાલન પોતાની ફરજ છે એમ માનતા લક્ષ્મણે પોતાના હૃદયને શિલા જેવું કઠોર બનાવી દીધું, રથને હાંકી મૂક્યો અને નગરીમાં આવી પહોંચ્યો. તે દરમિયાન સીતાને નિરાશાથી મૂર્છા આવી ગઈ. અલબત્ત તે બધું નાટક જ હતું. થોડા સમય પછી તે ભાનમાં આવ્યા, બેઠા થયા, પોતાના શોકને શબ્દોમાં ભાવવા લાગ્યા. કે રામચંદ્ર, હું જન્મથી જ દુઃખી છું. ખેદની વાત છે કે ગમે તેવું દુઃખ મારા ઉપર આવી પડે તો પણ મારા પ્રાણ મારા શરીરને ચીટકી રહે છે. આમ લાંબા સમય સુધી તે પોતાના નસીબ ઉપર વિલાપ કરવા લાગ્યા. તે જ ક્ષણે વાલ્મીકી મુનિ ગંગામાં સ્નાન કરીને પોતાના આશ્રમમાં જવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે સીતાનો વિલાપ સાંભળ્યો. જંગલમાં કોઈ સ્ત્રી મદદ માટે પોકારી રહી છે તે જાણીને તેમને આશ્ચર્ય થયું. અવાજની દિશામાં તે ચાલ્યા. તે અવાજ કોનો અને ક્યાંથી આવે છે તેની તેમણે ચારેય બાજુએ શોધ કરી. આખરે તે સીતા પાસે આવી પહોંચ્યા. સીતાએ તેમને વાલ્મીકી મુનિ તરીકે ઓળખ્યા અને પોતા પર જે વીત્યું છે તે બધું જ તેમણે મુનિને કહી સંભળાવ્યું. તે બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હું જનક રાજાની પુત્રી અને શ્રી રામચંદ્રની પત્ની છું. આખું જગત તે જાણે છે, પણ મારા પતિએ શા માટે મારો ત્યાગ કર્યો છે તે હું જાણતી નથી. શું કોઈ પણ પ્રારબ્ધમાંથી છટકી જઈ શકે છે? હે મુનિશ્રેષ્ઠ, લક્ષ્મણ મને અહીં લઈ આવ્યા અને મને અહીં છોડીને પાછા ચાલ્યા ગયા. તેમ કરવાનું કારણ તેમણે મને જણાવ્યું નથી. વાલ્મીકીએ તેમના દુઃખની કથા સાંભળી. દિલાસો આપતા તે બોલ્યા કે હે પુત્રી, તારા પિતા મિથિલારાજ જનક રાજા મારા મિત્ર છે. તે મારા શિષ્ય છે. તેમને મારા પ્રત્યે પૂજ્ય ભાવ છે. તેમને મારામાં શ્રદ્ધા છે. હે વાલી પુત્રી, જરા પણ ચિંતા કરીશ નહીં. મારા આશ્રમને તારું પિયર માનજે. બધું જ બરાબર થઈ જશે. તું ચોક્કસ ફરી રામ સાથે જોડાઈશ. તારી તે ઈચ્છા પૂર્ણ થશે. સીતાને તે પોતાના આશ્રમમાં લઈ ગયા. તેમણે સીતાને ગંગામાં સ્નાન કરીને પાછા આવવાનું કહ્યું. સ્નાન કરીને આવ્યા પછી સીતાએ વાલ્મીકી આગળ સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. મુનિએ તેમણે પ્રેમપૂર્વક ખાતરી આપી અને તે એમને પોતાના આશ્રમમાં લઈ ગયા. તેમણે તેમને ફળ મૂળ આપ્યા અને તે ખાવાનો આગ્રહ કર્યો. મહાન વડીલની આજીજીને તે નકારી શક્યા નહીં. પછી સીતા આશ્રમમાં પોતાના દિવસો ગાળવા લાગ્યા. તે સતત રામનું અને તેમના યશનું ધ્યાન કરતા અને આ આધ્યાત્મિક ઘરના નિભાવ અને જતન સંબંધી કામોમાં વાલ્મીકીના વિદ્યાર્થીઓને અને શિષ્યોને તે શાંતિપૂર્વક મદદ કરતા. આશ્રમવાસીઓ અને વાલ્મીકી રસપ્રદ અને અદ્ભુત કથાઓ તથા હાસ્યપ્રદ પ્રસંગો અને ઘટનાઓ કહીને સીતાનું મનોરંજન કરતા. લક્ષ્મણ પાછા અયોધ્યા પહોંચ્યા. શોકથી તેમની આંખો સૂજી ગઈ હતી અને તેમનું હૃદય ભારે ખમ બની ગયું. ત્રણેય માતાઓને તેમણે તે કરુણ કથા કહી સંભળાવી. સીતા ઉપર આવી પડેલા દુઃખને લઈને તેઓ ખૂબ જ શોકાતુર બની ગઈ અને ડૂસકા ભરવા લાગી. તેઓ સીતાના સદગુણોને વખાણવા લાગી અને આવી ચારિત્રશીલ સન્નારીને આવું દુઃખ આવી પડ્યું છે તે બદલ તેઓ વિલાપ કરવા લાગી. તેમણે તે કઠોરતા બદલ રામનો દોષ કાઢ્યો. રાજનગરી અને રાજમહેલ શોકમાં ડૂબી ગયા. કોઈ પણ દુઃખમાંથી મુક્ત ન હતું. બધે માત્ર વિલાપનો સુર જ સંભળાતો હતો. દરેક જણ પૂછવા લાગ્યા કે શું આવી માતાને આવી સજા થાય ખરી? રામે તે વિલાપ અને રુદન સાંભળ્યા. લક્ષ્મણને એકલાને સાથે લઈને તે દેવ મંદિરમાં ગયા અને બીજાઓની નજરથી દૂર રહી તેમણે તે દિવસ ત્યાં ગાળ્યો. પછી તે અંતઃપુરમાં ગયા. તેમણે રાણીઓને આશ્વાસન આપ્યું અને જ્ઞાન માર્ગનો બોધ કર્યો. તેમણે લોકોને સમજાવ્યું કે સાચો રાજા પોતાના પ્રજાજનોને જ પોતાના સગા સંબંધીઓ માને છે અને તેમને જ પોતાના મિત્રો ગણી તે મુજબ તેમની સાથે વર્તે છે. તેમણે કહ્યું કે આ રામની નીતિ છે. જરૂર પડે રાજાએ પોતાના સગા સંબંધીઓનો પણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેના સાચા સગા સંબંધીઓ તો તેના પ્રજાજનો. સીતાના વિયોગથી ત્રણેય માતાઓ એવી દુઃખી બની ગઈ કે પ્રતિદિન તે દુબળી અને પાતળી બનતી ગઈ. આખરે તેઓ મૃત્યુ પામી. તેમણે યોગાગ્નિ પ્રગટ કરીને પોતાના દેહોને બાળીને ભસ્મ કર્યા. આમ તેઓએ પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત થઈ. ભાઈઓ તેમના મૃત્યુથી ખૂબ દુઃખી બન્યા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમની મરણોત્તર ક્રિયા કરી. શાસ્ત્રમાં કહ્યા મુજબ તેમણે 16 મહાદાનો આપ્યા. પછી ચારે ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન લોકોની ઈચ્છા અનુસાર અને પોતાને પૂરો સંતોષ થાય તે રીતે રાજ્ય વહીવટના પોતાને સોંપાયેલા કામો કરવામાં ગૂંથાય. તે દરમિયાન રામે જાહેર કર્યું કે પોતે વેદોમાં કથન કરાયેલો અશ્વમેઘ યજ્ઞ કરવા માંગે છે, કારણ કે તે યજ્ઞથી બધા જ પ્રકારના દુઃખોનો નાશ થાય છે. તેમણે અંગદને અને બીજાઓને તે માહિતી મોકલી આપી. પોતાના ભાઈઓ તથા મંત્રીઓ સાથે તે રાજગુરુના ઘરે ગયા. તેઓ ગુરુને પગે પડ્યા. ગુરુએ તેમનું માનપૂર્વક સ્વાગત કર્યું. વશિષ્ઠે મૃદુ મધુર શબ્દોમાં તેમના કુશળ સમાચાર પૂછ્યા. તેમણે પુરાણોમાંથી કથાઓ કહીને તથા મહાકાવ્યોમાંથી ઘટનાઓ વર્ણવીને તેમને મૂલ્યવાન બોધ કર્યો. પછી રામ બોલ્યા કે ગુરુજી, મારા મનમાં એક ઈચ્છા છે, તેને પૂર્ણ કરવામાં તમારે મને મદદ કરવાની છે, એમ બોલી તે ગુરુ ચરણે પડ્યા. ગુરુ વશિષ્ઠે પૂછ્યું કે તમારી શી ઈચ્છા છે? રામે જવાબ આપ્યો, મેં એક યાગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે તે થશે ત્યારે અયોધ્યાના લોકો સુખી અને આનંદપૂર્ણ થશે. લોકોની પણ તેવી ઈચ્છા છે કે અશ્વમેઘ યજ્ઞ થવો જોઈએ. આપણે આ માહિતી આપવામાં ભરતે આનાકાની કરી, કારણ કે તમારા પ્રત્યાઘાતનો તેને ડર હતો. એટલે હું પોતે જ તમને મળવા આવ્યો, મારી ઈચ્છાની જાણ તમને કરવા આવ્યો. અમે તમારા નિર્ણયને માન્ય રાખીશું અને હર્ષપૂર્વક તે અનુસાર વર્તીશું. પૂજ્યભાવપૂર્વક અને નમ્રતાપૂર્વક બોલાયેલા તે શબ્દો વશિષ્ઠે ધ્યાનપૂર્વક સાંભળ્યા. તેમણે રામનો તે વિચાર ખૂબ ગમ્યો. તે બોલ્યા કે હે રામ, તમારી ઈચ્છા પૂર્ણ થશે. ભરત યાગ માટે તૈયારી કરવામાં પરોવાઈ જાઓ. તે સાંભળીને ભાઈઓ તથા મંત્રીઓ ખૂબ રાજી થયા. તેમણે ગુરુની સ્તુતિ કરી અને તેઓ તેમને પગે પડ્યા. યાગ કર્મના વિદ્વાન એવા ઘણા બ્રાહ્મણો ભરતની સાથે નગરીમાં અને રાજમહેલમાં ગયા. સુમંદરે આગેવાન નાગરિકોને અને અમલદારોને બોલાવ્યા અને કહ્યું કે નગરીના માર્ગોને, બજારોને અને વ્યાપાર કેન્દ્રોને શણગારો, ઘણી જગ્યાઓએ મંડપો બાંધો. તેમની આજ્ઞા અનુસાર બધું તરત જ કરી દેવામાં આવ્યું. નગરીને તે મહાન ઘટના માટે તૈયાર કરવામાં આવી. નગરી તે આનંદપૂર્ણ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક, ઉત્તેજનાપૂર્વક ગૂંથાઈ ગઈ. નગરીના વડાઓએ અને અમલદારોએ રામને કહ્યું કે તમારી આજ્ઞાનુસાર મુનિઓના અને તાપસોના અગ્રણીઓને માહિતી મોકલી દીધી છે અને જે થઈ રહ્યું છે તેની ખબર વશિષ્ઠને પણ આપી દેવામાં આવી છે. વશિષ્ઠે રામને સલાહ આપી કે યાગના સમાચાર જનક રાજાને મોકલી આપો, તે પોતાની રાણી અને સગા સંબંધીઓ સાથે યજ્ઞમાં હાજર રહી શકશે. તેમણે તે સલાહ મધુર અને પ્રભાવક શબ્દોમાં આપી. તેમણે કહ્યું કે મુખ્ય તાપસોને, બ્રાહ્મણોને અને મહર્ષિઓને પણ નિમંત્રણ મોકલ્યું. ગુરુએ સંમતિ આપી ત્યારે રામ તેમને બધી તૈયારીઓ જોવા માટે નગરીમાં બધે લઈ ગયા. નગરીને બધે શણગારાયેલી જોઈને તે બંને બહુ જ રાજી થયા. અધિકૃત દૂતો નજીકના અને દૂરના રાજાઓ પાસે ગયા અને તેમને નિમંત્રણ આપી આવ્યા. એક દૂત જનકની રાજધાની મિથિલામાં ગયો. જાંબુવાન, અગંત, અંગદ, સુગ્રીવ, નલ, નીલ અને બીજા વાનર નેતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. સમૂહોમાં તાપસો અને સંન્યાસીઓ પણ નગરીમાં આવ્યા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની આધ્યાત્મિક પ્રતિભા અનુસાર તેમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી. થોડા સમયમાં વિશ્વામિત્ર આવ્યા. રામે તેમનું પણ સન્માન કર્યું અને પૂજ્યભાવપૂર્વક તેમને આતિથ્ય આપ્યું. મહામુનિ અગસ્ત્ય પણ અયોધ્યામાં આવ્યા. તેમનો યોગ સત્કાર કરવામાં આવ્યો અને તેમના આરામમય ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી. તે બધાએ પવિત્ર યાગખંડ જોયો અને તેમને અતિ આનંદ થયો. જ્યારે મિથિલાના નાગરિકોએ અયોધ્યાના દૂતને જોયો ત્યારે તેઓ ખૂબ રાજી થયા. તેણે જનકને માહિતી આપી કે રામ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. તે સમાચાર સાંભળીને તરત જ જનક પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા. દૂતની વાત સાંભળીને તેમને રોમાંચ થયો. તેમની આંખોમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા. તેમણે રામના અને તેમના ભાઈઓના કુશળ સમાચાર પૂછ્યા. દૂતે કહ્યું કે હું જે પત્ર લાવ્યો છું તે તમને બધી બાબતોનો સંતોષ આપશે. તેણે તે માંગલિક સંદેશો રાજા જનકના હાથમાં આપ્યો. તે વધારે બોલી શક્યો નહીં અને જનક રાજાની સ્થિતિનું વર્ણન કોણ કરી શકે. તેમના સગા સંબંધીઓ આનંદ વિભોર બની ગયા. નગરીમાં બધે જયનાદ પ્રતિધ્વનિત થવા લાગ્યા. જનક રાજાએ તે પત્ર વારંવાર વાંચ્યો. તેને ખૂબ આનંદ થયો. તેમણે એક દૂતને બોલાવીને આજ્ઞા કરી કે આખા સામ્રાજ્યમાં બધા ગામોમાં, શહેરોમાં અને નગરીઓમાં આ સમાચાર પ્રસારી દો. 10 પ્રકારના સંગીતવાદ્યો વગાડીને આ બાબતની ઘોષણા કરો. પછી તેમણે મંત્રીને બોલાવીને તે સંદેશ પત્ર તેના હાથમાં મૂક્યો. તેણે માનપૂર્વક તે પત્ર લીધો અને ખૂબ માનપૂર્વક તે પત્રને પોતાની આંખોએ અડાડ્યો અને પછી તેણે તે પત્ર વાંચ્યો. પત્ર વાંચીને મંત્રીએ પણ લાગણીની ઉત્તેજનાઓ અનુભવી. રામની પ્રતિમાને યાદ કરી તેણે ખૂબ અર્ચાશ્રુ વહાવ્યા. દરેક ઘરના માલિકે પોતાના ઘર આગળ એક શુભ મંગલમય કલશ સ્થાપ્યો. તે શુભ સમાચારની ઉજવણીમાં જનક રાજાએ અસંખ્ય મૂલ્યવાન દાન આપ્યું. જનક રાજાની નગરી ઉર્મીથી ડોલી રહી હતી. લાંબી મુસાફરી કરીને જનક મિથિલામાંથી અયોધ્યા આવી પહોંચ્યા. માર્ગમાં તે પોતાના ગુરુ શતાનંદને પ્રણામ કરવા માટે રથમાંથી ઉતર્યા. તેમણે જનકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારા પરિચારકો સાથે અને અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ એ ચતુરંગ સેના સાથે જલ્દી અયોધ્યા પહોંચી જાઓ. જનકે નગરીની રક્ષા માટે સૈન્યના થોડોક ભાગ પાછળ રાખ્યો. જનકે પોતાના ગુરુ શતાનંદ માટે એક પાલખી મંગાવી અને પોતે બીજી પાલખીમાં બેઠા. જ્યારે તે સમૂહ અયોધ્યા જવા ઉપડ્યો ત્યારે પૃથ્વી કંપી ઉઠી. સેનામાં જે સેનાપતિઓ, સૈનિકો અને વીરો હતા તેમની સંખ્યા કોણ ગણી શકે? પૃથ્વીના ભારને ઉપાડનાર મૂળ શેષનાગ અને કુર્મ તે સમૂહના વજનને લીધે નીચા નમી ગયા. આ મુસાફરી કરીને બે દિવસ પછી જનક અયોધ્યા પહોંચ્યા. જનક નગરી નજીક આવી પહોંચ્યા છે એમ સાંભળીને રામ તેમનો સત્કાર કરવા માટે સામે ગયા. તેઓ બંને એકબીજાને પરસ્પર ખૂબ પ્રેમપૂર્વક ભેટી પડ્યા. જનક માટે એક વિશાળ મેદાનને પરિવેષ્ટિત એક ભવ્ય નિવાસસ્થાન અલાયદું રાખવામાં આવ્યું હતું. તે સરયુ નદી ઉપર એક સ્વર્ગીય મનોહર નિવાસસ્થાન હતું. રાજાનું સ્વાગત અને આતિથ્ય કરવા પોતાના ભાઈઓને મોકલી આપવામાં આવ્યા. રામ જનકને પગે પડ્યા અને ઉઠીને તેમની પાસે બેઠા. જનકના હૃદયમાં આનંદ સમાતો ન હતો. જનકે રામના મસ્તકને પંપાળ્યું અને તેમની સાથે મૃદુતાપૂર્વક વાત કરી. રામે પણ હર્ષપૂર્ણ શબ્દોમાં તે જ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરી. જનકની અને તેમની સાથે આવેલા લોકોને સુખ સગવડ માટે રામે મદદનીશો અને પરિચારિકો મૂક્યા. તેમણે ભરતને જનક રાજાની સેવામાં રાખ્યા. તે દરમિયાન વશિષ્ઠ પોતાના 10,000 શિષ્યો સાથે રામ પાસે આવ્યા. તે બોલ્યા, રામચંદ્ર, મારા શબ્દો સાંભળો. વેદો, પુરાણો અને શાસ્ત્રો એકી અવાજે કહે છે કે વિધિપૂર્વક પરણેલી પત્ની વગર કરાયેલો યજ્ઞ નિષ્ફળ નીવડે છે, માટે જાનકીને પાછા બોલાવી લાવવાની વ્યવસ્થા કરો. યાગમાં તેમની ખાસ જરૂર પડશે. મુનિશ્રેષ્ઠના શબ્દો સાંભળીને રામને આશ્ચર્ય થયું. આ માન્યતાના સત્યાસત્ય વિશે પોતાની સમજૂતી ન આપતા તે મૌન રહે. તે બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યા સિવાય, મારા વંશની કીર્તિને બટ્ટો લગાડ્યા સિવાય તમારે મારી ઈચ્છા પૂર્ણ કરવાની છે. જો જાનકીને પાછા લાવવામાં આવે તો કીર્તિને જરૂર કલંક લાગે. હું તે યાગ માટે ફરી લગ્ન કરવાનો નથી. તે સાંભળીને વશિષ્ઠે ઉકેલ માટે ઘણા વિખ્યાત મુનિઓની સલાહ લીધી. તે બધાએ દ્રઢતાપૂર્વક જણાવ્યું કે સીતાને પાછા લાવવા જ જોઈએ. તે એક અનિવાર્ય પૂર્વ તૈયારી છે. પણ રામ પોતે બધા નીતિ નિયમોના સ્વામી હતા. પરમાત્માના બધા રૂપોની મૂર્તિ હતા. બધા શાસ્ત્રોના તે સાર રૂપ હતા. તેમણે થોડાક જ સમય સુધી તે પ્રસ્તાવ ઉપર વિચાર કર્યો અને પછી તે બોલે, સીતાની એક રત્ન જડિત સુવર્ણ મૂર્તિ બનાવીને સીતાની જગ્યાએ રાખો. શાસ્ત્રો આ અભિપ્રાય સાથે સંમત છે. કોઈ પણ કારણસર તેમ કરવામાં વાંધો હોઈ શકે નહીં. જ્ઞાનના બધા ક્ષેત્રોમાં નિષ્ણાત તાપસો, મુનિઓ અને વિદ્વાનો તો આશ્ચર્યચકિત બની ગયા. તેમણે રામની સર્વજ્ઞતાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે રામ પાસે સર્વ નીતિ નિયમોનો હાર્દ છે. એક જ દિવસમાં સીતાની સુવર્ણ મૂર્તિ તૈયાર કરવામાં આવી. રત્નજડિત આભૂષણો અને સુંદર વસ્ત્રો વડે તેને વધુ મનોહર અને વાસ્તવિક બનાવવામાં આવી. તેને જોનાર દરેક જણને તે સાચા સીતા જ છે તેવું લાગતું. તે મૂર્તિ એટલી બધી આબેહૂબ હતી, જો સીતાએ પોતે તે મૂર્તિ જોઈ હોત તો તે પણ આશ્ચર્યચકિત બની જાત. ઘણા લોકોએ તે મૂર્તિ ઘડનારાની પ્રશંસા કરી. રામ સિંહાસન ઉપર વ્યાઘ્રચર્મમાં પાથરીને તેના ઉપર બેઠા હતા. સીતાની સુવર્ણ મૂર્તિને પત્નીની જગ્યાએ મૂકવામાં આવી. સભાએ એમ માન્યું કે સીતા પોતે પાછા આવ્યા છે. હાજર રહેલા બધા લોકોએ તે મૂર્તિને આનંદપૂર્વક અને આભાર વૃત્તિપૂર્વક સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. વશિષ્ઠે દરબારીઓને કહ્યું કે આવેલા અતિથિઓનું વિધિપૂર્વક સ્વાગત કરો. દરેક જણને જે જોઈએ તે આપીને સંતુષ્ટ કરો. તે વ્યવસ્થા ઉપર દેખરેખ રાખનાર ભરતની મદદથી તેમણે બધાને યોગ્ય પંક્તિઓમાં યોગ્ય સ્થાને બેસાડ્યા. સ્વાગતની ભવ્યતા જોઈ દરેક જણે પોતાની જાતને અભિનંદન આપ્યા અને આવી સુંદર દરકાર લેવા બદલ અને સન્માન કરવા બદલ વ્યવસ્થાપકોની પ્રશંસા કરી. યજ્ઞખંડની બહારના ભાગની રક્ષા 500 યોદ્ધાઓ કરતા હતા. યજ્ઞખંડમાં વેદના 500 વિદ્વાનો બેઠા હતા. રામે યોગ્ય વિધિપૂર્વક યજ્ઞની દીક્ષા લીધી. યજ્ઞ માઘ માસના શુક્લ પક્ષની બીજને દિવસે શરૂ થયો હતો. વશિષ્ઠે યજ્ઞ માટે પસંદ કરાયેલા અશ્વને અંદર લઈ આવવાની આજ્ઞા કરી, જેથી નિષ્ણાત લોકો પરીક્ષા કરી શકે કે તે અશ્વને શાસ્ત્ર વિહિત મંગલમય ચિહ્નો છે કે નહીં. લક્ષ્મણે ગુરુને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તે ત્વરાપૂર્વક અશ્વને ખોળી કાઢવા અશ્વશાળામાં ગયા. તેમણે તેને સભામાં લાવવા માટે શણગાર કર્યો. તેની પીઠ ઉપર એક રત્ન જડિત જીન મૂકવામાં આવ્યો. અશ્વનો રંગ ખૂબ જ ધવલ હતો. તેની સામે ઉભા રહેતા સૂર્યના અશ્વો પણ શરમાઈ જાય. જ્યારે તેને બધા સાજ સાથે તૈયાર કરવામાં આવ્યો ત્યારે લોકોએ એમ માન્યું કે તેને પ્રેમના અને સૌંદર્યના દેવે શણગાર્યો હોવો જોઈએ. તેનું સૌંદર્ય અને તેજ અવર્ણનીય હતા. એમ કહી શકાય કે સૂર્ય પરમાત્માએ પોતે અશ્વનું રૂપ જાણે ધારણ કર્યું હતું અને તે એમ કહી શકાય અને તે અભિમાનપૂર્વક નાચતા કૂદતા હતા. તેના કપાળ ઉપર નીલમણી વાળું મોરપીચ્છ મૂકવામાં આવ્યું હતું. તે મયુરપીચ્છ આકાશમાંના તારાઓ પેઠે એના ઝળહળતા રત્નોથી ચમકતું હતું. તેના ગળાની આસપાસ રેશમી દોરા બાંધવામાં આવ્યા હતા, જે વીજળીઓ પેઠે ચમકતા હતા. પરિચારકોએ તે દોરા એટલે કે લગામ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા. ખૂબ બળવાન, અનેક યુદ્ધો જીતનાર 5,000 વીર યોદ્ધાઓ તેની સાથે હતા. લક્ષ્મણે તેના ઉપર સવારી કરી. જ્યારે તે અશ્વે મંડપ ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે વિશ્વામિત્રે વિજય પ્રયાણ કરનાર તે યજ્ઞના પવિત્ર અશ્વની પૂજા કરવાનું રામને કહ્યું. તેમણે 16 વસ્તુઓ દાનમાં આપ્યા. તેમણે વિધિપૂર્વક વિશુદ્ધ સ્નાન વિધિ કરી. પછી તેમણે ભૂમિ પરના બધા રાજાઓ માટે જેમાં સંદેશ લખેલો હતો તે સુવર્ણનું પત્રું અશ્વની ભમર ઉપર ચોંટાડ્યું. તેના ઉપર લખેલું હતું, અયોધ્યા નગરીમાં એક વીર છે, તે શત્રુઓનો નાશ કરનાર છે. તેમને જોતા જ દેવરાજ ઇન્દ્ર પણ ભયથી કંપી જાય છે. આ અશ્વ તેમનું યજ્ઞ પશુ છે. બળવાન હોય તે તેને પકડે, નહીં તો તે કર અને ખંડણી ભરે. જો તમે તે બે માંથી એક પણ કરી શકો તેમ ન હો તો જંગલમાં ભાગી જાઓ. રામે એમ તે સુવર્ણ પટ્ટ ઉપર કોતરીને તેને તે અશ્વની ભ્રમર ઉપર બાંધ્યું. તે દરમિયાન ભાર્ગવ અને બીજા મુનિઓ રામ પાસે આવ્યા. તેમણે લવણ નામનો રાક્ષસ જે અત્યાચારો કરી રહ્યો હતો તેનું વર્ણન કર્યું. તે સમાચાર સાંભળીને એકઠા થયેલા મુનિઓ શોકાવિષ્ટ બની ગયા. રામે શત્રુઘ્નને પોતાની પાસે બોલાવ્યા અને તેમને ખૂબ બળવાન આયુધો વાળો ભાથો આપ્યો. પછી તે બોલ્યા, યોગ્ય મંત્રો ભણીને આ બાણો શત્રુ ઉપર છોડજે, જા વિજય પ્રાપ્ત કરીને પાછો આવ. પછી રામે વિભીષણને પોતાની પાસે બોલાવ્યા. આવીને તે રામને પગે પડે. રામે કહ્યું કે તમે આ લવણાસુર વિશે બધું જ કહો. એટલે વિભીષણે પોતે જાણતા હતા તે મુજબ લવણાસુરની શક્તિ વિશે અને તેના સ્વભાવ વિશેનું સંપૂર્ણ વર્ણન કર્યું. વિભીષણને એક અપર માતા હતી. તેની પુત્રીનું નામ કુંભીનાસા હતું. રાવણે તેને મધુ દાનવ સાથે પરણાવી હતી. સમય જતા તેને લવણ નામનો પુત્ર જન્મ્યો હતો. તેને કઠોર તપ કર્યું અને શિવ પાસે વરદાનો માંગ્યા. શિવ તેના તપથી પ્રસન્ન થયા હતા. તેમણે લવણાસુરને એક ત્રિશુળ આપ્યું અને તેની શક્તિ વર્ણવતા કહ્યું કે હે લવણ, આ ત્રિશુળ ચલાવનારને યુદ્ધમાં કોઈ સહેલાઈથી જીતી શકશે નહીં. તે ત્રિશુળની મદદથી તે દેવો ઉપર, મનુષ્ય ઉપર, રાક્ષસો ઉપર અને સર્પો ઉપર જુલમ ગુજારી રહ્યો હતો અને સમગ્ર પ્રદેશ ઉપર પોતાની શક્તિઓનો દેખાડો કરતો હતો. તે બધા પ્રાણીઓનો પીછો કરીને તેમની પાસે ગેરવર્તાવ કરતો હતો. કોઈ પણ પ્રાણી તેના વડે પરાજિત ન થયું હોય તેવું ન હતું. વિભીષણ પાસેથી લવણાસુરની વાતો સાંભળી રામ હસી પડ્યા. અલબત્ત તે બધું જ રામ જાણે જાણતા જ હતા, પણ પોતે માનવ દેહ ધારણ કર્યો હતો એટલે તે અજ્ઞાનનો દેખાડો કરતા શિવના રૂપમાં પોતે જ તેને ત્રિશુળ આપ્યું હતું. લવણની મૂર્ખાઈ ઉપર અને તેણે તે ત્રિશુળનો જે દુરુપયોગ કર્યો હતો તેના ઉપર રામ હસ્યા. તેમણે શત્રુઘ્નને આશીર્વાદ દ્વારા પોતાની શક્તિનો થોડો અંશ આપ્યો અને લવણાસુરનો વિનાશ કરવા તેને મોકલ્યો. રામની આજ્ઞાથી 3,000 યુદ્ધ દુધુંબીઓ એકી સાથે વાગવા લાગ્યા. તેના ધમ ધમ અવાજથી પૃથ્વી પણ કંપી ઉઠી. અશ્વો અને હાથીઓ આનંદપૂર્વક અવાજો કરવા લાગ્યા. સૈનિકો શંખો વગાડવા લાગ્યા અને તેમણે લવણની રાજધાની તરફ આગેકૂચ કરી. લવણે તેમના યુદ્ધ નિનાદો સાંભળ્યા. 64,000 સૈનિકો સાથે તે દુર્ગમાંથી બહાર આવ્યો. શત્રુઓને મારી નાખવા માટે તેણે સિંહ પેઠે ગર્જના કરી. પરાજયમાંથી છટકી જવા માટે અને શત્રુઓને ગૂંચવાડામાં નાખવા માટે તેણે અનેક માયા શક્તિની પ્રયુક્તિઓ અજમાવી, પણ તેની સેનાના કાપીને ટુકડા કરી દેવામાં આવ્યા. લવણના પુત્રો યુદ્ધ કરવા આવ્યા હતા. તેમણે શત્રુઘ્નના પુત્ર સુબાહુને મારી નાખ્યા. યુદ્ધ કરતા કરતા જે વીર મૃત્યુ પામે છે તેમને માટે ખાસ ઇલાયદા રાખેલા સ્વર્ગમાં તેઓ ગયા. છેવટે રામનું બોલીને શત્રુઘ્ને એક બાણ છોડ્યું, તેથી લવણ ખૂબ ગભરાયો. તેને પરિણામે લવણાસુર મૃત્યુ પામે. તેની દુષ્ટ કારકિર્દીનો અંત આવ્યો. દેવોએ તે વિજયને જય જયકાર નાદ વડે વધાવી લીધો અને તેમણે શત્રુઘ્ન ઉપર આશીર્વાદ વરસાવ્યા. શત્રુઘ્ન પોતાના સૈન્ય સાથે આગળ ચાલ્યા અને યમુના તટ ઉપર આવી પહોંચ્યા. તેમણે તે પવિત્ર નદીને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને પછી પોતાના સૈન્યને આગળ દોરી ગયા. આમ તે આગળ ને આગળ ચાલતા જ રહ્યા. ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા તેમણે ચારેય દિશામાં જવાનું સાહસ કર્યું. ભિન્ન ભિન્ન સ્થાનો વટાવીને છેવટે તે વાલ્મીકીના આશ્રમ પાસે આવી પહોંચ્યા. જાનકી પોતાના બે જોડિયા પુત્રો સાથે ત્યાં રહેતા હતા. તે બંને વીરતામાં અને તેજમાં સૂર્ય સમાન હતા. તે બે રાજકુમારોએ અશ્વને જોયું. પેલી સુવર્ણ તકતી વાંચી. આ અશ્વને બાંધીને તેઓ તેને આશ્રમમાં લઈ ગયા. પછી તેઓ અશ્વના રક્ષકો સાથે યુદ્ધ કરવા માટે આવે. તેમણે કમરે બાણોનું ભાથું બાંધ્યું હતું અને હાથમાં ધનુષ્ય બાણ પકડ્યા હતા. એટલામાં અશ્વ સાથે આવેલા યોદ્ધાઓ પણ ત્યાં આવી પહોંચે. તેમણે જોયું કે અશ્વ એક વૃક્ષ પાસે બાંધવામાં આવ્યો હતો. બે કુમારોએ તે ઘોડો બાંધ્યો હતો તે જોઈને તેઓ ઠંડા પડ્યા. તેઓ બોલ્યા, હે પુત્રો, આવા મનોહર બાળકો પ્રાપ્ત કરવાથી તમારા માતા પિતા સાચી ધન્ય બન્યા છે. ઠીક, તે અશ્વને છોડી મૂકો અને ઘરે જાઓ. પણ તે કુમારોએ જવાબ આપ્યો, હે વીરો, અમે માનીએ છીએ કે તમે યુદ્ધ કરવા માટે આવ્યા છો, ભીખ માગવા માટે નહીં. જ્યારે તમે અમારી પાસે ઘોડાની ભીખ માગો છો ત્યારે તમે ક્ષત્રિયોના નામને બટ્ટો લગાડો છો. તે સાંભળીને અશ્વરક્ષક સૈનિકો બોલ્યા, હે બહાદુર કુમારો, હા, તમે કહ્યું કે ક્ષત્રિયોના નામને બટ્ટો ન લગાડો, તેથી જ અમે તમને વાણીમાં સંયમ રાખવાનું કહીએ છીએ. તે કથન સાંભળીને કુમારો હસ્યા અને તે બોલ્યા, આ તમારા જેવા લોકોની રક્ષા હેઠળ જેણે આ અશ્વને મોકલ્યો તે માણસ કેવો બહાદુર હોવો જોઈએ. જો તમારામાં અમારી પાસેથી તે અશ્વને લેવાનું બળ ન હોય તો ઘેર પાછા જાઓ. જ્યારે તે કુમારો લવ અને કુશ આવા કઠોર કટાક્ષમય શબ્દો બોલ્યા ત્યારે તે કુમારો કુમળીબાઈના હોવા છતાં સૈનિકો ઉત્તેજિત બન્યા અને કુમારો ઉપર તૂટી પડ્યા. લવે જાણે પોતે રમત કરતો હોય તેમ બેદરકારી પૂર્વક અને મનમાં સુરો ગાતા ગાતા તેમના ઉપર અનેક બાણો છોડ્યા. સૈનિકોના શરીર અનેક જગ્યાઓ ઉપર ભેદાઈ ગયા. મૂર્છા પામીને તેઓ જમીન ઉપર ઢળી પડ્યા. કેટલાક શત્રુઘ્નના શિબિરમાં દોડી ગયા અને બોલ્યા, મહારાજ, દેખીતી રીતે જ તાપસો હોય તેવા બે કુમારોએ આપણા અશ્વને પકડ્યો છે અને યુદ્ધમાં આપણા મોટી સંખ્યામાં સૈનિકોને મારી નાખ્યા છે. તે અપમાનથી શત્રુઘ્નને ક્રોધ ચડે. પોતાની સેનાના ચતુરંગોને એકઠા કરીને તે લવ અને કુશની સામે નીકળ્યા. જ્યારે તેમને જોયા, રણભૂમિ ઉપર તેમણે બતાવેલી મહાન વીરતાને જોઈ ત્યારે શત્રુઘ્નને શરમનો આઘાત થયો. તેમને સંકોચ થયો કે આ બે કુમારો સાથે કેવી રીતે યુદ્ધ કરવો. શત્રુઘ્ન બોલ્યા, હે તાપસ કુમારો, ઘોડો છોડી મૂકો અને ઘેર જાઓ. તમે પૂજા યોગ્ય છો, તમારી સાથે યુદ્ધ કરવો તે યોગ્ય નથી. કુમારોએ તે માન્યું નહીં. તે બોલ્યા, હે રાજા, તમારું નામ શું છે? તમે કઈ નગરીમાંથી આવ્યા છો? તમે સેનાને લઈને આ વનમાં કેમ વિચરો છો? તમે આ અશ્વને પોતાની મરજી મુજબ કેમ વિચરવા દો છો? તેનું કારણ શું છે? તમે તેની ભમર ઉપર આ સુવર્ણ પટ્ટી શા માટે બાંધી છે? અને જો તમારામાં બળ અને હિંમત હોય તો સુવર્ણ પટ્ટી દૂર કરો, ઘોડાને છોડી દો અને તેને ઘરે લઈ જાઓ. જ્યારે લવ અને કુશ આવા સીધા તીક્ષ્ણ શબ્દો બોલ્યા ત્યારે શત્રુઘ્ને શરમમાં પોતાનું માથું નીચું નમાવ્યું અને પોતાના સૈનિકોને શસ્ત્રાસ્ત્રો સાથે આગળ વધવાનો હુકમ કર્યો. તે જોઈને કુમારો માયોમાય હસ્યા. તે બોલ્યા, આ રાજા જરા બળવાન હોય તેવું લાગે છે, પણ સાંભળો, તમે તાળીઓ પાડો તેથી સિંહ ડરી જાય ખરો. પોતાના ગુરુ વાલ્મીકીને યાદ કરીને તેમણે પોતાના હાથમાં ધનુષ્ય બાણ લીધા. તેમના બાણોએ શત્રુઘ્નના રથના ટુકડા કરી નાખ્યા. તેમના બાણો શત્રુઘ્નના શરીરમાં અનેક જગ્યાએ પહેસી ગયા અને ત્યાં છિદ્રો પાડી દીધા. તેમના વીર યોદ્ધાઓ મૂર્છા પામીને નીચે પડ્યા. કુમારો દરેક વીર યોદ્ધાને બોલાવવા લાગ્યા અને તેમના ઉપર ખતરનાક બાણ છોડવા લાગ્યા. થોડા સમયમાં રામને આશ્રમના આ બે કુમારોના પરાક્રમના સમાચાર પહોંચાડવામાં આવ્યા. અલબત્ત તે જાણતા હતા કે એ કુમારો આશ્રમના બાળકો નથી, પણ તે હકીકત તેમણે પ્રગટ કરી નહીં. તેમણે સંદેશ લાવનારને એમ માનવા દીધું કે તેઓ જે કહે છે તે સાચું છે. એક ક્ષણ માટે તેમણે શંકા થઈ કે તાપસોના કુમળીબાઈના બાળકો સાથે કોઈ પણ કેવી રીતે યુદ્ધ કરી શકે. છેવટે તે બોલ્યા કે આ યુદ્ધ અનિવાર્ય છે, લક્ષ્મણને તમારી સાથે લઈ જાઓ. જેઓ રામ પાસે ભાગી આવ્યા હતા તેમને બળજબરીથી ફરી તે જ સ્થાને જવું પડ્યું. રામે એવી પણ આજ્ઞા કરી, તે બે કુમારોને અહીં લઈ આવો, તે આશ્રમના છે એટલે ગમે તે થાય પણ તેમને મારી નાખશો નહીં. પૂરેપૂરી રીતે સજ્જ બનેલી સેના સાથે લક્ષ્મણે આગે કૂચ કરી તે યુદ્ધ ભૂમિએ પહોંચ્યા. તેમણે મૂર્છા પામીને જમીન ઉપર પડેલા વીર યોદ્ધાઓને જોયા. તાપસ કુમારોની ધૃષ્ટતા જોઈને તેમને આશ્ચર્ય થયું. તે બોલ્યા, કુમારો, હું તમને ચેતવણી આપું છું કે તમારી જાતને બચાવી લો. આ સ્થાનેથી તમારા ઘર પ્રત્યે ભાગી જાઓ. તમે બ્રાહ્મણ કુમારો છો, તમારી સાથે યુદ્ધ કરવું તે અમારા માટે હાનિકારક છે, તે શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ છે. મારી આંખો આગળથી દૂર જતા રહો. કુશ અને લવ મોટેથી હસી પડ્યા. તે બોલ્યા, બહાદુર સેનાપતિ, તમારા ભાઈની શી દશા થઈ છે તે જુઓ, જલ્દી તમારા ઘરનો આશ્રય લો. તે સાંભળીને લક્ષ્મણે મૂર્છા પામીને નીચે પડેલા શત્રુઘ્ન સામે જોયો અને તેમણે પોતાના હાથમાં ધનુષ્ય બાણ લીધા, પણ તેમને શંકા થઈ કે તાપસોના પુત્રો સાથે યુદ્ધ કરવું તે યોગ્ય છે કે નહીં. તેમણે કુમારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, હે કુમારો, તમારામાં તર્ક શક્તિ નથી, તમે માત્ર કુમારો છો, તમારી સાથે યુદ્ધ કરવાથી કોઈ જ લાભ થવાનો નથી. જાઓ, તમને આ સાહસમાં ટેકો આપનાર લોકોને અહીં લઈ આવો. જ્યારે લક્ષ્મણ તેમને એવો આગ્રહ કરી રહ્યા હતા ત્યારે તેમના સૂચન પ્રત્યે જરા પણ ધ્યાન આપ્યા સિવાય કુશે લક્ષ્મણ સામે એક બાણ છોડ્યું. તે બાણના આવેગથી પૃથ્વી કંપી ઉઠી, તે બાણ આકાશમાં બધે પ્રસરી ગયું. તેનું તેજ એવું હતું કે સૂર્ય પણ ઝાંખો પડી ગયો. કુશની અને લવની વીરતાનો સામનો કરવા માટે લક્ષ્મણ અસમર્થ હતા, એટલે તે ખૂબ જ ક્રોધપૂર્વક આ બે કુમારો ઉપર તૂટી પડે. પોતાનો રથ તેમની સામે સ્થાપીને તે પરિણામની પરવા કર્યા સિવાય તેમના ઉપર હુમલો કરવા લાગ્યો. કુમારોએ તેમના બાણોને ભાગીને ટુકડા કરી નાખ્યા. તેઓ ઘણી યુક્તિ પ્રયુક્તિઓ વડે ખૂબ પ્રશસ્ત રીતે યુદ્ધ કરવા લાગ્યા. લક્ષ્મણે પોતાની ગદા તેમના ઉપર ફેંકી, કુશને તે વાગી, તેને ખૂબ વ્યથા થવા લાગી. કુશ જમીન ઉપર ગબડી પડ્યો. તે જોઈને લવ ક્રોધે ભરાયો. તેણે લક્ષ્મણની છાતી સામે બાણ તાક્યો. તે લક્ષ્મણને સીધું છાતીમાં વાગ્યો, પણ તે વધારે બળવાન અને મોટી ઉંમરના વીર હોવાથી તે જમીન ઉપર પડ્યા નહીં. લવ તેમના ઉપર કૂદ્યો અને બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ શરૂ થયું. તેમાં કોઈ જ જીતી શક્યો નહીં. બંને જણા એકબીજાના મુષ્ટિ પ્રહારો ચૂકવવા લાગ્યા. બંને પૂરા બળથી લડી રહ્યા. લવ પોતાના વજ્રમય મુષ્ટિ પ્રહારોથી લક્ષ્મણને મારતો હતો, દળી નાખતો હતો. લક્ષ્મણે તે પીડાઓને સહન કરી અને નાના કુમારના શૌર્યની અને કુશળતાની પ્રશંસા કરી. તે દરમિયાન લક્ષ્મણે રામનું નામ લીધું અને એક બાણ કુશ ઉપર છોડ્યો. વાનમાં આવેલો કુશ ફરી મૂર્છા પામીને જમીન ઉપર પડ્યો. પડતા પડતા તેણે સીતાને અને વાલ્મીકીને યાદ કર્યા, એટલે તે ફરી ઉભો થઈ ગયો. પોતાના ધનુષ્ય બાણ તેણે ફરી હાથમાં લીધા અને લક્ષ્મણ ઉપર આક્રમણ કર્યું. તેણે લક્ષ્મણ સામે એક તીક્ષ્ણ અગ્નિમય બાણ તાક્યો. લક્ષ્મણે મેઘનાદ ઉપર વાપરેલા બાણ વડે તેનો જવાબ આપ્યો, પણ તે કુમારોને કોઈ જ ઈજા થઈ નહીં. કુશે તે બાણના ટુકડા કરી નાખ્યા. ટુકડા નીચે જમીન ઉપર પડ્યા. લક્ષ્મણે પોતાની જાતને કહ્યું, આહ, મારા ઉપર આ વિપત્તિઓ આવી પડી છે, કારણ કે સીતાને વનવાસ અપાયો છે. જ્યાં સુધી હું આ દેહનો ત્યાગ નહીં કરું ત્યાં સુધી મને કદી શાંતિ મળવાની નથી. પછી કુશે પોતાના ધનુષ્ય ઉપર બ્રહ્માસ્ત્ર સાધ્યો, જેનો ઉપયોગ કરવાનું તેને વાલ્મીકીએ શીખવાડ્યું હતું. તે છૂટવાની તૈયારીમાં હતું અને ત્રિભુવન ભયથી કંપી ઉઠ્યો. તેણે તે બાણને લક્ષ્મણની છાતી ઉપર તાકીને છોડ્યું. લક્ષ્મણને તે વાગ્યું અને તે બેભાન બનીને ઢળી પડ્યો. દૂતોએ તે સમાચાર રામ પાસે લઈ ગયા. ભરત શોકમાં ડૂબી ગયા. પ્રણમાંજલિ રચીને તેમણે રામને કહ્યું કે સ્વામી, આપણે સીતાને વનવાસ આપ્યો તે અન્યાયના માઠા પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. રામ બોલ્યા, શું તમને યુદ્ધ કરતા બીક લાગી છે, એટલે તમે આવી યુક્તિ પ્રયુક્તિઓ અજમાવો છો? ઠીક, જો તેમ હશે તો હું પોતે યુદ્ધભૂમિમાં જઈશ. રથ લઈ આવો. યાગના આગળના વિધિ હમણાં બંધ રાખો. હું જઈને કુમારોનો પૂર્વ ઇતિહાસ શોધી લઈશ. ભાઈ, આપણા પહેલાના સહાયકોને અને મિત્રોને સંદેશો મોકલો. હનુમાનને યુદ્ધભૂમિમાં લઈ આવો. પછી રામ રણભૂમિ ઉપર ગયા. લોહીની નદીઓ વહેતી જોઈને રામને આશ્ચર્ય થયું. તે જ ક્ષણે અપરાજ્ય યોદ્ધાઓ લવ અને કુશ પણ ત્યાં આવી ગયા. હનુમાન સાથે આવેલા વાનરો ભયભીત બની ગયા. પણ હનુમાને તે કુમારોને કહ્યું કે હે કુમારો, તમારા જેવા ભવ્ય વીરોને જન્મ આપનાર માતા પિતાને ધન્ય છે. પણ કુશ બોલ્યો કે હે વાનર, તારામાં અમારી સાથે યુદ્ધ કરવાનું બળ ન હોય તો ઘેર પાછો જા, બબડાટ કરીશ ને. તે સાંભળીને ભરતને ખૂબ ક્રોધ ચડ્યો. તેમણે બૂમ પાડીને પોતાના માણસોને કહ્યું કે ઠીક, તમારા આયુધોનો ઉપયોગ કરો. તે સાંભળીને તે વાનરોએ તે કુમારો ઉપર વૃક્ષો, શિલાઓ અને પર્વત શિખરો ફેંકવા માંડ્યા. લવે એક જ બાણ વડે તે બધાના ચૂરા કરી નાખ્યા. થોડા સમયમાં રામની સંપૂર્ણ સેનાનો વિનાશ. રણભૂમિમાં લોહીની નદીઓનું પૂર પ્રસરી ગયું. બધા વીર સૈનિકો માર્યા ગયા. છેવટે ભરત પણ મૂર્છામાં પડે. પછી ક્રોધથી લાલચોળ બની ગયેલા રામ પોતાના મોટા સૈન્ય સાથે યુદ્ધભૂમિ ઉપર આવ્યા. તેમણે તે બે કુમારોને જોયા. તેમના પર બાણ ન છોડતા રામે તેમને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે હે કુમારો, તમારા માતા પિતા કોણ છે, તે ક્યાં રહે છે, તમારી જન્મભૂમિ કઈ છે, તમારા નામ શા છે? જવાબમાં લવ બોલ્યો, આ પ્રશ્નો કરવાથી શું લાભ, તમારામાં ચારેય ભાઈઓમાં એક જ પ્રકારની ઢબ છબ છે એમ હું માનું છું. આવો, ધનુષ્ય બાણ હાથમાં લો અને યુદ્ધ કરો. તમે શા માટે મારા માતા પિતા અને જન્મભૂમિની પંચાયતમાં પડી રહ્યા છો? આ કઈ લગ્ન પહેલાની થતી વાટાઘાટો નથી. ના, આ તો એક ગંભીર કાર્યવાહી છે. પણ રામે બોલવાનો આગ્રહ રાખ્યો કે કુમારો, તમારા શરીરો બહુ જ કોમળ છે, જ્યાં સુધી હું તમારા નામો અને પૂર્વજોના નામ નહીં સાંભળું ત્યાં સુધી હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. કુમારો બોલ્યા, હે રાજા, અમારી માતા જનક રાજાની પુત્રી છે, વાલ્મીકી મુનિ જાનકીનું ભરણ પોષણ કરી રહ્યા છે. અમે અમારા પિતાનું કે વંશનું નામ જાણતા નથી. અમારું નામ કુશ અને લવ છે. અમે આ વનમાં રહીએ છીએ. કુમારો પોતાના જ બાળકો છે એમ હમણાં જ જાણવાનો રામે દેખાડો કર્યો અને તે બોલ્યા, કુમારો, મારી પાછળ આવતા સૈન્ય સાથે યુદ્ધ કરો. એમ બોલીને તેમણે અંગદને, જાંબુવાનને, હનુમાનને અને બીજાઓને મૂર્છામાંથી જગાડ્યા. તેમણે લક્ષ્મણને, ભરતને અને શત્રુઘ્નને પણ મૂર્છામાંથી જગાડ્યા, જેથી તેઓ ભાવિ ઘટનાઓ જોઈ શકે. પછી તેમણે સૈનિકોને કહ્યું કે હે સૈનિકો, યુદ્ધ કરો કે જેથી આપણી કીર્તિ અને આપણો મોભો જળવાઈ રહે અને તેમાં વૃદ્ધિ થાય. યુદ્ધ ફરી શરૂ થયું. રામ ખૂબ આનંદપૂર્વક કુમારોની વીરતા નિહાળી, તેમની બહાદુરી અને અતિશય કુશળતા પણ નિહાળી. વાનરવીરો કુમારોનો પરાજય કરવામાં નિષ્ફળ નીવડ્યા. તેઓ માયોમાય કહેવા લાગ્યા કે ચૌદેય ભુવનમાં કોઈ એવો નથી કે જે આ કુમારોને હરાવી શકે. તેથી વધારે તેઓ શું બોલી કે કરી શકે નહીં, તેમને મૌન ધારણ કરવું પડ્યું. તે જ વખતે કુશ રામ ઉપર કૂદી પડે. તે આવેગથી રામ મૂર્છા પામી જમીન ઉપર ઢળી પડે. કુશે રામના રથની અને અશ્વોની શણગારેલી લગામો અને શૃંખલાઓ ખેંચી કાઢી તેમના વડે તેમને હનુમાનને બાંધ્યા. દોરીનો એક છેડો પકડીને તેઓ હનુમાનને ઘેર લઈ ગયા. તેઓ કેટલાક તેજસ્વી રંગોવાળા વસ્ત્રો પહેરેલા વાનરોને અને રીછોને પણ સાથે ઘરે લઈ ગયા. યજ્ઞના અશ્વને પણ તે સાથે લઈ ગયા. તેમને બધાને લઈને તે માતા જાનકી પાસે આવ્યા. તેમણે માતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને યુદ્ધમાં જીતેલી તે લૂંટની વસ્તુઓ માતા આગળ તેમણે ભેટમાં મૂકી.